भव संभव भीति भेदनं सुख संपत करुणानिकेतनं व्रत दान तप क्रिया फलं सहजानंद गुरुं भजे सदा। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। श्री सहजानंद स्वामी ने नमो नमः। श्री घनश्यामाय नमो नमः। सहजानंद स्वामी महाराज की जय। प्रश्न, कोई पण समझण अमल में आवी क्यारे कहेवाय? कथा ने अनुसार अपना प्रश्न, कोई पण समझण अमल में आवी क्यारे कहेवाय? धनजी दादा ना पो हरिभक्त बधु सारू याद रखेश। कालनी कथा अनुसार प्रश्न उतरी रहे એટલે બીજી વાત માંથી ઉત્તર ન દેવો,
એનું ફળ મળે ત્યારે સમજણે
બરાબર છે। ડોહો પાસ, તમારામાં એક ડોહો પાસ થયો, સમજણ જો હોય તો એનું ફળ મળવું જોઈએ ને। ભગવાનનો મહિમા જાણ્યો હોય તો ભગવાનમાં બધી વૃત્તિઓ પ્રેમ સહિત રહેવી જોઈએ ને, એનું ફળ છે। પૂંઢા ઘાટ માત્ર બંધ થઈ જાય, ફળ ન હોય ને કહેશો કે મને મહિમા છે એવું હાલતું છે। અસત્પુરુષના સંગે કરીને શું નુકસાન થાય છે?
અસત્પુરુષના સંગથી ધર્મનિષ્ઠાનો નાશ થાય છે, શુભ ગુણનો નાશ થાય છે અને હરખભર્યું દેહાભિમાન આવે છે।
વાહ, એટલે આમને તો ઘણું યાદ છે। વાહ વાહ, સરસ, ધન્યવાદ ધન્યવાદ, 100% પાસ। બાકી વાત જબર છે, એક રહી ગયું, મોક્ષનું બીજ બળી જાય, અહમમત્વ થઈ જાય છે, પછી એમણે આધીન થઈ જાય છે, દેહભાવ આવી જાય, પછી અહમમત્વ થઈ જાય ને પછી મોક્ષનું બીજ બળી જાય છે। એટલું બધું ખોટા સંગમાં નુકસાન થાય છે, માટે સંહારા ન કરવો। વૈરાગ્યરૂપી અગ્નિથી શું લાભ થાય છે? ઓલા દિયાળજીને દો જોઈ,
પાપ માત્રનો નાશ થઈ જાય છે,
બરાબર છે, જીવના બધા દોષ બળી જાય છે અને જીવ શુદ્ધ થઈ જાય છે। વૈરાગથી પાપ, વાસના, દોષ, મેલ બધું જાય છે અને જીવ અતિશય શુદ્ધ થઈ જાય છે। ગજબ કી વાત હે! આપણને રાગ શેમાં થાય છે અને વૈરાગ ક્યાં થાય છે? હાલે ઓલા સ્વામી નપો એક નીકળ્યો વિદ્વાન, જો
આપણને જ્યાં સુખ દેખાય છે ત્યાં રાગ થાય છે અને દુઃખ દેખાય છે ત્યાં વૈરાગ થાય છે।
આમ હોવું જોઈએ, જમપુરીમાં જીવ કેવા કેવા દુઃખને પામે છે એનું થોડુંક વર્ણન કોણ કરશો?
જમપુરીમાં અહીંથી જીવને લઈ જાય, પછી એના કર્મ પ્રમાણે ભગવાન એને પહેલાને ચિત્રગુપ્તને અનુસંધાન કરાવે, કોઈ નરક કુંડના દુઃખમાં નાખે, નરકના કુંડમાં નાખે, પછી એને મારે છે, એને અસ્થિપત્રના નાખીને બાળે છે, પછી આવડા કાંટામાં આંકવે છે, ઊની રેતીમાં આંકવે છે, આ રીતના બધા દુઃખ એને ભોગવવા પડે છે।
સારું, સંવત 2067 શ્રાવણ સુદ 14 બુધવાર છે આજ, તારીખ 3/8/11 ઓગસ્ટ મહિનાની 3 તારીખ, પૂર પહેલું તરંગ 64મું, યમયાતના તથા વૈરાગ્યનું સ્વરૂપમાં આવે છે। શ્રી હરિએ માતા પ્રેમવતીની પાસે યમયાતનાની જે વાત જેવી છે તેવી ફરીને કહી। લોહતા કિનારી જો અનલ મેં કરહી લાલ, આલિંગન પાપી જન કો કરાવત તત્કાલ। વ્યભિચારીઓ જે હોય ને, વ્યભિચારીઓ નરનારીઓ, એને માટે યમપુરીમાં આ રીતનું પ્રાયચિત છે। લોઢાની સ્ત્રીનું પુતળું આગમાં તપાવીને લાલ કરે, પુરુષ વ્યભિચારી માટે અને સ્ત્રી વ્યભિચારી હોય એને માટે પુરુષનું પૂતળું લાલ ઘૂમ તપાવીને કરે, પછી તત્કાળ એ વ્યભિચારી પાપી જીવોને એની સાથે આલિંગન લેવડાવે છે, બળી જાય રાડે રાડ નાખે, આવા ન્યા પ્રાયચિત કરાવે છે. પરનારી કે સંગ પાપી પુરુષ કરત જઈ,
પરનારી કે સંગ પાપી પુરુષ કરત જઈ,
ભરાવત પાથ મંગ લોહ કે નારી લાલ કર,
ભરાવત પાથ મંગ લોહ કે નારી લાલ કર,
વિકરાલ પાપ કરત જન જૈસી વીત,
સમર હે વિકરાલ પાપ કરત જન જૈસી,
ઓર દેખત રહે સબ હાલ પાપ તેસે દુખ તે સબ હે, જમના દૂત વિકરાળ છે. પાપી મનુષ્ય જેવી રીતે પાપ કરે છે તેને તેવી રીતે જ દેખીને પછી જેવું પાપ એવું જ એને દુઃખ દેશે. આગુ પાછું વધારે નહીં. યમદૂતોની પ્રામાણિકતા વિશે બહુ વાત આવી આમાં, કે જરાય તમે એમ ન સમજતા કે એ અનીતિ કે અન્યાય કે ખોટું કરે. માણસો ખોટું કરે પણ જમદૂતો ખોટું ન કરે, માણસો આગું પાછું કરે પણ જમદૂતો તો જરાય આગું પાછું ન કરે. જેને આગું પાછું કર્યું હોય ને એને બરાબર એના પાપ પ્રમાણે જ દંડી દેશ. અને યમદૂતો જે જેવા પાપ કરતા હોય છે ને એને દેખતા હોય છે. આપણે કાંઈ પણ કરતા હોય ને પાપ એને યમદૂતો દેખે છે, એને ખબર હોય. આપણે જ્યારે જ્યારે ખોટું કરતા હોય, ધર્મ કરતા હોય, પાપ કરતા હોય ત્યારે યમદૂત ત્યાં જ ઊભા જોતા હોય અને વિચારતા હોય કે બેટો અમારા હાથમાં આવવાની તૈયારી કરે છે, વહેલો મોડો અમારો મહેમાન થાય, સારું મેન્ડ્યુસ કરવા. બોલો, શાસ્ત્રને માનતો નથી, સંતોનું માનતો નથી, મા બાપનું ગુરુજનોનું માનતો નથી, મનમુખી થઈને માળો ભારે ન કરવાના કરે હો. આને અમે લેવા આવીશું, વાંચે ગાચે સોલી નાખશું, મારી મારીને તોડી નાખશું. બધી રીતે મનુષ્યના પાપને યમદૂતો જાણે છે. અદ્ભુત વાત છે. જે પુરુષ કામ બુદ્ધિથી પરનારી સામે જોવે છે અને આંખોથી જે પાપ કરે છે, પરનારીના રૂપને નિરખવાનું આંખથી જે પાપ થાય છે, તો યમદૂત લોઢાના ખીલાને તપાવીને તે પાપીની આંખોમાં ઠોકી બેહાડે છે. લ્યો, કેમ જે ભગવાને એટલા સારું આંખો આપી હોતી નથી, માટે આંખોનો દુરુપયોગ ન કરાય, કુદૃષ્ટિ ન કરાય, નહીતર આવા બધા દંડ મળે ભાઈ ભાઈ. અને કાનોથી જે વાત સાંભળવી ન જોઈએ તેવી વાતોને પ્રેમથી જે જીવ સાંભળે છે, ન સાંભળવા યોગ્ય વાતો, સંતો ભક્તોની શ્રીહરિની એવાની નિંદા જેની કરવાની ના પાડી છે એવી નિંદા સાંભળે, ખોટી ભૂંડીઓ વાતો સાંભળે, સમજાણું, આ બધી ન સાંભળવા જેવી વાતો કહેવાય, સંભળાય જ નહીં. જો એવી વાતો સાંભળે તો તેના કાનમાં જમદૂતો આનંદ માનીને ગરમ કરીને પીગાળેલા સીસાને ભરી દે કાનમાં, સિંહાનો રહ રડે. પાપરૂપ અને અપવિત્ર જેટલી વસ્તુઓ છે વર્ણાશ્રમથી જે વિરુદ્ધ છે તેને મુખથી ખાય છે અને પીવે છે, તેમજ અઘટિત વચન મુખથી બોલે છે, તો જમદૂત તેના મુખમાં ગરમ કરેલા લોઢાનો રસ ભરી દે છે. લ્યો, ખરાબ ખાય પીવે, ખરાબ સાંભળે અને ખરાબ બોલે, આ ત્રણને આ દંડ છે. લ્યો, અને ખરાબ જોવે અને આંખમાં ખીલા ઝીકે, ખરાબ સાંભળે એના કાનમાં સિંહાનો રહ રેડે, અને ખરાબ બોલે એના મોઢામાં લોઢાનો રહ ભરી દે ઊનો ઊનો, રાડ પડી જાય કે બીજું કાંઈ. માટે બોલવામાં વિચાર રાખવો, ગમે તેવું મનમાં આવે હું બોલી ન નાખવું. બ્રહ્માંડ રહત જ્યાં લગહું, ટંકશાલ ચલત ત્યાં લગહું. જમપુરીમાં જેટલા જમદૂત રહે છે તે બધાને તેવું ઉદ્યમી કામ રહેશે, કોઈ નવરો નહીં, ફૂલ ટાઈમ જોબ, સખત કામ રહેશે. કે મંદિર નથી આવતી ત્યાં, અહીંના બધા પાપી જીવોના પ્રતાપે યમપુરી મંદિર નથી આવતી. એક જ વાર એને વિશ્વ મંદિર આવી, મહારાજ જ્યારે ધરતી ઉપર આવ્યા ને પરમહંસો લઈને, ત્યારે યમપુરીના લોકમાં એવી મંદી આવી, એવી મંદી આવી, ભોગા કાઢ નાખેવી. ભૂખા યમગણ રે કર વસી પસ્તાય, હ એવું લખાણું. પછી કોઈ માણા મળે નહીં, બોલો. એના બૈરા છોકરા ભૂખ્યા મર્યા. પણ હમણાં તો પાછો હવે ટ્રાફિક થવા લાગ્યો છે, સમજ્યા? મહારાજને નંદ સંતો આગાવી ગયા ને એટલે જીવને મોકળ મળી ગઈ. મોટા જાય પછી હમા હમુ કેમ રહે, સમા સમુ રહે એનું કેમ. હા, જેના રખવાળ ગયા, બોલો. પછી હમા હમુ રહેવું મુશ્કેલ છે. એટલે કે જમદૂતોને સખત કામ રહેશે. જેમ આ દુનિયામાં ઉદ્યમી માણસને રાત દિવસ કામ ચાલતું જ હોય છે, મોટી મોટી કંપનીઓ વાળાને, ઉદ્યોગપતિઓને, હો દાખલો દીધો, તેમજ જેટલા જમ રહે છે ને તે બધાને આવા ઉદ્યમની ટંકશાળા ચાલતી જ રહે છે. ટંકશાળા, કારખાનું કહો, મોટો અડ્ડો કહો, એનો અડ્ડો ધમધોકાર હાલે. જ્યાં સુધી આ બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી આ ટંકશાળ ચાલતી જ રહે, એની ફેક્ટરી બંધ થવાની નથી, ધમધોકાર કામ કરતી રહેવાની. હો આ અડ્ડો એમને રહેવાનો. બ્રહ્માંડનો પ્રલય જ્યારે થશે સમજાર, ત્યાં સુધી આ વ્યવસ્થા રહેશે, પ્રલય થશે ત્યાં સુધી. અને પ્રલય સમયે આ કારખાનું બંધ થશે, ત્યારે જમપુરી પણ બંધ થશે. અને ફરીને જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ થશે ત્યારે ફરીને પૂર્વની જેમ જ પાછી આ જમપુરી પણ શરૂ થઈ જાહે. ટંકશાળા કારખાનું ધમધોકાર હાલ છે, અને જમદૂતોની આ ટંકશાળ જેવી પહેલાં હતી તેવી ને તેવી જ પછીથી પણ થશે. તેમાં જે પ્રકારના પાપી જીવ હશે તે પ્રકારની માર પછાડ પણ થયા જ કરશે. જે પાપી જીવો હોય છે તેને જમદૂતો વારંવાર વીર્ય પાઈશ, બોલો, કાં તો વિષ્ઠા પાઈશ ને કાં તો મૂત્ર પાયા કરેશ. જમદૂત ઘણા જ ક્રૂર હોય છે, બહુ ક્રૂર હોય છે, સમજ્યા? એને દયા જેવું નહીં, દયા હોય તો એ આવો દંડ દઈ ન શકે. તે લોઢાના લાંબા મોટા હુયા કરાવે છે, સોયા, અને તેનાથી પાપી જીવની પહેલા ચામડી ચીરે, અને પછી પાછા મોટા મોટા હુયાથી પાછા સીવે, કોથળા સીવે. બોલો. જે અતિ લોભી અધીર મનુષ્ય હોય, ખૂબ દ્રવ્ય ભેળવું કરે છે પણ પુણ્ય કરતો નથી, તો જમદૂતો તે લોભીની ત્વચા ચીરી નાખીને પછી હુયે કરીને સીવે છે. તે આવા ચીરવાની અને સીવવાની ક્રિયા વારંવાર કરે છે જમદૂતોને, મજા આવે છે. જમદૂતો મોટા મોટા કોલોમાં પાપી જીવને રાત દિવસ પી લે, શેરડી પી લે, આખે આખો જવા દે. તે પાપી લોકો દુઃખથી બૂમ બરાડા પાડતા રહે છે, અને કેટલાક પાપીને તો લોઢાના મોટા ઘંટમાં વારંવાર પીસવામાં આવે છે. ઘઉંને કેમ પીસી નાખીને લોટ કરે એમ, ન્યા મોટા ઘંટ છે, ઘંટલા. ઘઉં જેમ નાખે ને માણા નાખે, જમદૂત દળી નાખે આખે આખે. આવા ન્યા પાપ ભોગવવાના સાધન છે, બોલો. જમપુરીમાં નિત નવી ટેકનોલોજી વધતી જાય છે, વિધવિધ રીતે જીવને કેમ મારવાને કેમ દુઃખી કરવા, એમાંય ન્યાય વિજ્ઞાન ઘણું વધ્યું છે. સોડા કાઢી નાખે, કારણ કે અહીંયા પાપ કરવાના વિજ્ઞાન બહુ વધી ગયા ને, એટલે એને દંડ દેવાના વિજ્ઞાન વધારવા જ જોઈએ. માણા વિચિત્ર બુદ્ધિશાળી અનેક પ્રકારે થઈ ગયો છે, રીતો ભાઈતો પાપની ઘણી વિકસિસ, તો એના દંડની રીતો વિકસે એ સ્વાભાવિક છે, વિકસાવી જ જોઈ. આવા બધા જમદૂતો ને માર મારે ભૂકા કરીને અને કેટલાક પાપીને તો લોઢાના મોટા ઘંટમાં વારંવાર પીસવામાં આવે છે, કેટલાક પાપી જીવોને લોઢાના ખાંડણી આમ ખાંડી નાખવામાં આવે છે. હે માતા, આ રીતે અપાર યમ યાતનાની વાત મેં કહી લ્યો. આવી બધી વાત કરી. પાપી લોકો જેટલી જાતના પાપ કરે છે તેને ભોગવવા તેટલી જ જાતના નરક કુંડ ઝમપુરીમ છે. અહીં કોઈ નવીન પ્રકારનું પાપ જો કરે ને તો ત્યાં નવીન પ્રકારનો નરક કુંડ તૈયાર કરે આવડા, એની સારું તૈયાર કરીને બેઠા હોય. ઝમપુરીમાં આવું બધું છે તેને ગણતા પાર આવે એમ નથી. જેટલા કુંડ છે તેટલી જ જાતના દુઃખ છે, તે અગણિત હોવાથી ગણાવી શકાતા નથી. જેટલું પુણ્ય તેટલું સુખ અને જેટલું પાપ એટલું દુઃખ, આ વાત સમજી રાખવી. અને એનું બધું વર્ણન થઈ શકતું નથી. મનુષ્ય ભગવાનને શરણે જ્યાં સુધી જાતો નથી ત્યાં સુધી જે પુણ્યકર્મ કરે છે તેનું ફળ સુખરૂપ હોય છે, પણ તે સુખ અલ્પ અને ક્ષણભંગુર હોય છે, પછી પાછું દુઃખનું દુઃખ રહેશે. મેન પોઈન્ટ આ આવ્યો, ભગવાનને શરણે જાઉં. શરણે ગયા વિના પુણ્ય કરો તો પણ એ પુણ્ય ઘડીકમાં વપરાઈ જાય છે ને પાછું દુઃખનું દુઃખ રહેશે. માટે પરમાત્માને શરણે જઈને જીવનો મોક્ષ કરવો એ જ સારામાં સાર વાત છે. શ્રી હરિને મોક્ષ ઉપર જ તાન રહેતું, બીજી બધી વાતો એમને મન ગૌણ હતી. મનુષ્ય લોકમાં જે ઠગાઈ કરે છે તે ઝમપુરીમાં જાય છે ને ત્યાં તેને દુઃખનો કોઈ પાર રહેતો નથી. યમયાતના ભોગ્યા પછી પાછા કર્મભૂમિમાં આવે છે, મૃત્યુલોકમાં વળી જન્મ લે છે. એ કેટલાક ઉદ્ભિદ જાતિમાં જન્મે છે. ઉદ્ભિદ જે પૃથ્વી ફોડીને બી નીકળે એ બધા ઉદ્ભિદ કહેવાય. કેટલાક અંડજ જાતિમાં જન્મે છે, ઈંડામાંથી જન્મે એ બધા અંડજ કહેવાય. કેટલાક જરાયુ જ જાતિમાં જન્મે છે, જેને જન્મ વખતે એના ગર્ભમાં એના ફરતી જરાનું પડ હોય એ જરા તોડી નીકળે એ જરાયુ જ કહેવાય. મનુષ્ય બધા જરાયુ જ, ગાયું ભેંસુમાં બધે. અને 81,000 સ્વેદ જાતિ છે, બાપમાં પરસેવામાંથી ગામમાંથી જે જન્મે જીવ બધા બધા સ્વેદ જ કહેવાય. આ 4 ખાણ કહેવાય છે, સમજાણું. એટલે 21,000 જીવ એક ખાણીમાં હોય છે, બધે ભેગા થઈને 84,00,000 થાય, એને 84,00,000 યોની કહેવાય છે. તે પ્રત્યેકમાં 21,00,000 વાર જન્મ લેવો પડે છે. ચારેય ખાણીમાં 84,00,000 પ્રકારના જેમાં જન્મ લેવાના હોય તે 84,00,000 યોની કહેવાય. અને એ 84,00,000 પાપીને લાવીને ધકેલવામાં આવે છે, પછી 84,00,000 ધકેલી દે પાપી જીવને. આ 84,00,000માં જન્મતા મરતા ગર્ભવાસનું બહુ દુઃખ પડે છે, જન્મનું બહુ દુઃખ પડે છે, મરણ સમયે બહુ દુઃખ પડે છે, અને વચમાં એ કેટલા આદિવ્યાધિની ઉપાધિ ખૂબ ભોગવવી પડે છે. 84,00,000 યોનિમાં જીવને જન્મ મરણ ગર્ભવાસ આદિ વ્યાધિ ઉપાધિ કેટલાય પાપ ભોગવવાના થાય છે. માટે ભગવાનને ભજીને મોક્ષ કરી લેવો શું ખોટો, તોય જીવ સમજતા નથી, મોક્ષ અને ચાહતા નથી. વાતની વાતે કે મને પૂરો ખપ નથી, મરી જાય રવા દે ખપના દીકરા, મોક્ષનો ખપ ઊભો કર મારી જીકીને. હા કે મને ભગવાનની જોઈએ ભૂખ નથી. અરે ભાઈ, ભૂખ નહીં હોય તો દુઃખનો પાર નથી. જલ્દી ભાગ્યા લોકમાંથી ભગવાન ભેળો થઈ જા, નહીતર આ 84,00,000 ઊભી છે, સોલાઈ જાઉં જો આમાં ગરી ગયા ને પાર નહીં આવ્યો. માન મનુષ્ય દેહનો પણ વારો આવ્યો છે. 84,00,000 યોનીમાં રખડી રખડીને અત્યારે માંડ મોક્ષના દ્વારરૂપ મનુષ્ય જન્મ પામ્યા છે. હવે અહીંથી મોક્ષમાં પહેરી જવાય દરવાજામાં. અને જો આડુંડું કરીને આપણે ભગવાનનો ભજ્યા તો પછી આગળ દાડા માઠા છે. જેમ કે આ જગતમાં કોઈ ખૂન કરે અને હક ન હોય વાંહે પોલીસ પડે ને છેવટે જેલમાં જવું પડે ને દુઃખ, આ લોકમાં જ આપણને ખબર પડે છે ખોટું કરનારને શાંતિ નહીં દુઃખનો પાર નહીં. એમ અધર્મ કરનાર, અન્યાય કરનાર, પાપ કરનારને આ બધા ઝમપુરી વગેરે 84,00,000 વગેરે દુઃખ આવે જ છે. હવે સમજાય એવી આ વાત છે. સારાનું માણસને સારું જ ફળ મળે છે, નબળાનું નબળું જ મળે છે એવું તો હોવને ખબર છે. પોતાની જાત ઉપર અનુભવ હોય ને અડખે પડખે બીજાનું જોયું હોય ને જગતમાં આપણે સાંભળ્યું હોય છાપા આદિકમાં આવું બધું વાંચ્યું હોય છે કે ફલાણે આવું કર્યું પછી એને આવું થયું. માટે શા હારું આપણે હાથે કરીને દુઃખી થવું, શુકામ આપણો મોક્ષ ન કરવો, શા માટે ભગવાનની ભડભડથી ભૂખ જગાડીને પરમાત્માને પામી જવા માટે ધર્મજ્ઞાન વૈરાગી યુક્ત એવા સાધુના આશ્રમમાં રહીને જીવને ભગવાનમાં જોડવો નહીં. હે ભાઈ શું કરવા બોલો, ચેતો ચેતો. જીવ જ્યાં સુધી ભગવાનને શરણે જતો નથી ત્યાં સુધી આ બધા કયા તે દુઃખ વારંવાર આવ્યા જ કરે છે ને, તેનો ક્યારેય છેડો આવતો નથી. અનેક પ્રકારના જન્મોની પાછળ રોગ સંબંધી પણ દુઃખ અપાર છે ભાઈ 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 ભાઈ, માપ જ નથી. તેમજ વૃદ્ધાવસ્થા મરણના દુઃખ પણ અનંત હોય છે. બોલો, પાપી જીવને ગર્ભવાસનું ઘણું જ દુઃખ વારંવાર ભોગવવું પડે છે તથા જન્મનું જે દુઃખ છે તેની તો વાત કહી જતી નથી, કાંઈ કહેવાતું નથી. બહુ બધું આવું છે, બહુ દુઃખ બધા વારંવાર આવ્યા કરે છે, તેનો ક્યારેય છેડો આવતો નથી. હે માતા, જે પાપી જીવો છે તેને આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક આ ત્રણ પ્રકારના દુઃખ પાપ કર્મને અનુસાર આવ્યા જ કરે છે અને તેને રડતા રડતા જીવ ભોગવ્યા કરે છે. એટલે પાપી જીવ અત્યંત વિપરીત રીતે દુઃખરૂપ તે ચારે ખાણીઓમાં સેંકડો અને હજારો યુગ સુધી વારંવાર ભટક્યા જ કરે છે. ભગવાનના ધામમાં અખંડ આનંદ ભોગવવો પીડ્યો મેલી અને આ લક્ષરાશિમાં જવાય એવું શું કામ કરવું ભાઈ, મનુષ્ય દેહ પામીને વારંવાર ભમત રહાયે હરિશરણ બિન થીર ન બેઠાય. ભગવાનને શરણે ગયા સિવાય તે ક્યાંય થીર થઈને બેસી શકતો નથી. વારંવાર ભમત રહાય ભમ્યા જ કરે છે. બોલો, આ રીતે આ સંસાર અત્યંત દુઃખ ભર્યો ઘોર અંધારિયો કૂવો છે. મારી નાખે, મૂજવી નાખે, પીડી દે, હેરાન હેરાન કરી દે એવો અંધારિયો કૂવો આ સંસાર. ક્યારેક તેના ઉપર કરુણાવશ ભગવાનની જ્યારે દયા થાય છે, કોક દાડો આમ ભમતા જીવ ઉપર પરમેશ્વર કરુણા કરે, ત્યારે તે જીવને ફરીવાર મનુષ્યનો દેહ પ્રાપ્ત થાય છે. અત્યારે આપણા હાથમાં છે, બોલો, મનુષ્ય દેહ. અને તે મનુષ્ય દેહ મળે ત્યારે પણ તે અપાર સંસારના દુઃખમાં કઈ રીતે રહેતો હોય તે પણ વિચારનો વિષય છે. મનુષ્ય દેહમાં કેટલા વાના આપણે ભોગવવા પડે છે, બોલો, કેટલા કષ્ટ ભોગવીને આટલા વરો કાઢ્યા છે, કેવી કેવી વિપત્તિ અને કેવી કેવી કપાઈ, ન બોલાય, ન સેવાય, ન રહેવાય એવી જાતનું કેટલું વેઠ્યું. બોલો, મનુષ્ય દેહમાં એ બધો વિચારનો વિષય છે કે કેવું કેવું જીવનમાં વીતે છે એ. ઓહો, જે તે મોક્ષના સાધન કરે તો તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે. માટે કોઈક ડાયો માણા સદગુરુને સંતને શરણે જાય, જો મોક્ષ કરવા માટે બરાબર કેડ બાંધે તો કલ્યાણ થઈ જાય ખરું. ઘણાએ કરી લીધું છે, ઘણાએ કરી રહ્યા છે ને ઘણાએ કરશે, સમજાણું. દેશ વિદેશમાં રળવા જાય તો માણા રળે છે કે નહીં, સમજ્યા. ખાવા માંડે ભૂખ જાય છે કે નહીં, પીવા માંડે તરસ જાય છે કે નહીં, તાપવા માંડે ટાઈટ જાય છે કે નહીં, એમ મોટા સંતને આશ્રય રહીને હરિગુણ ગાવા માંડે તો જરૂર કલ્યાણ થાય જ, કલ્યાણ થાય જ છે. એ માતા, મનુષ્ય દેહ ધાર્યા મળ્યા પછી પણ જો સાધુનો સમાગમ કરતો રહે તો બેડો પાર થઈ જાય. મનુષ્ય દેહ મળ્યા પછી સાધુનો સમાગમ કરો, જીવને નથી કરી શકાતો. બોલો, માણસ ઘણા હજી ધર્માદો કાઢે, થોડું ઘણું પૈસામાંથી ભાગ કાઢીને પુણ્યદાન કરે છે, પણ કોઈ જિંદગીના અમૂલ્ય સમયનો ધર્માદો કાઢી એટલો સાધુ ભેળો રહેવાનું શીખતો નથી. આપણા ગ્રુપમાં તો આપણે બધાને સંસ્કાર નાખ્યા છે, સાધુ ગામડે જાય ત્યારે હરિભક્તો ઉમંગથી અઠવાડિયું બે અઠવાડિયા હારે જઈ અને પોતાની જિંદગીના સમયનો પણ ધર્માદો ફાળવે છે. હરી સેવામાં, સંત સમાગમમાં જિંદગીનો સમય ફાળવવો જોઈએ. જિંદગીને એટલી બધી તમારે સંસાર વ્યવહારમાં બીજી ન કરી મેળવી કે પાંચ દિવસ આજુ પેલું રહેવા જવું હોય તો મારું દીકરું નીકળાય જ નહીં. આવા ધંધા જ ન કરવા, મરવાના ધંધા છે આ. ઠીક, આ લોકમાં તમે રૂપિયાવાળા થાઓ, બંગલાવાળા થાઓ, ગાડીઓવાળા થાઓ, અને જેની પાસે પૈસા હોય એની પાસે પૈસાથી પ્રભાવિત વર્ગ ખેંચાઈને આવે ને સ્તુતિ પાઠ કરે ને લળી નમીને રહે ને અહોહો કરે, તે આ બિચારાને એમ કે મન મોટું સુખ મળી ગયું, એમાં પાછા જીવ સુખ માની લેશે. અને એવા અહંકારી થઈ જાય છે કે વાત જ કરો માં મોક્ષનું તો બીજ જ બળી જાય છે, આમાં હું સારું થયું. માટે પાંચ દિવસ આજુ વહેલું રહેવું હોય, સેવામાં જવું હોય, શિબિરમાં જવું હોય, સત્સંગમાં જવું હોય તો જવાય એમ વ્યવસ્થાએ રાખવી. જેને ભગવાનના ધામમાં જઈને સદા સુખી થવું છે એને આ લોકમાં જ બહુ ખાટવું, પોળા પડવું ને જામવું નહીં, માપે રાખવું. ભગવાનની સેવા કરીએ, સંતની સેવા કરીએ, ભગવાનનું ધ્યાન ભજન કરીએ એટલે ભગવાન રાજી થાય તો આપણને ખૂબ બધું આપી દે, ખૂબ આપે, હોનું આપે, હીરા આપે, દાગીના આપે, બંગલા આપે, જમીન આપે, જેવું મનમાં ધાર્યું હોય એવું બાજુ તમારી મોજ નાખી દે ભગવાન. પણ વાલા ભક્તો જોજો, આ બધું મળ્યું એમાં ભગવાન ખોવાઈ ન જાય. હો, ભગવાનની મૂર્તિ ચિંતામણી છે, ચિંતામણીનું ધ્યાન ભજન કીર્તન સેવા સત્સંગ કરો ને એટલે એ ચિંતામણીમાંથી અઢળક ભૌતિક સંપત્તિના ઢગલે ઢગલા થાય. પણ આ મોટા મોટા ઢગલામાં નાનો એવો ચિંતામણી ક્યાંક ખોવાઈ ન જાય, પકડી રાખજો. ખોવાઈ જાય બહુ ઢગલામાં, પછી છે ને હીરાના ને સોનાના ને ચાંદીના ઢગલા પડ્યા હોય તો એટલે પથ્થરના ટુકડા જેવો ચિંતામણી ગૌણ થઈ જાય ને ક્યાંક ખોવાઈ જાય, ક્યાંક મુકાઈ જાય, ખબર ન રહે. જીવ ઝાઝા સુખ સંપત્તિ સમૃદ્ધિના સુખના ઢગલામાં જાણ પડે ને તારે ઉપાધિ છે ભગવાન ભૂલાઈ જવાની. ભગવાન વૈયા જાય છે, ભગવાનનો હવાદ ફીકો થઈ જાય છે, પછી માયાનો બહુ આવે ને એટલે સત્સંગનો હવાદ ફીકો થઈ જાય, સંતો ભક્તો ગૌણ થઈ જાય, પછી વાતની વાતે પોતાનામાં શ્રેષ્ઠતા એને દેખાયા કરે ને બીજા બધામાં હાવ નિમ્નતા દેખાય, પછી વાણી ક્રૂર થઈ જાય, આંખો ચડેલી રહે, ગમે એનું અપમાન થઈ જાય, ગમે તેના પ્રત્યે નેગેટિવ વિચારો શરૂ થઈ જાય. અહંકાર તો બહુ બગાડે આપણું. અને આ સત્તા ને સંપત્તિ ને આ બધા અહંકારને બરાબર જમાવે એવી બાબતો છે. અને એ પાછી બધી બલા ભગવાનના ધ્યાન ભજનના ફળરૂપે, સત્સંગને સાધુ સંતોની સેવાના ફળરૂપે મળે છે. બોલો, ભગવાનને કહેવાય કે પ્રભુ અમે તમારું ધ્યાન ભજન કરીએ છીએ, સાધુ સંતની સત્સંગની સેવા કરીએ છીએ, એના ફળરૂપે અમને તમે દેહ નિભાવવા પૂરતું દેજો, ખાઈ પીને સુખે તમારું ભજન કરી શકીએ, પાંચ સાધુ જમાડવા જમાડી શકીએ અને કલ્યાણનું સાધન કરી શકીએ, બસ એટલું જ તમારી મૂર્તિરૂપી ચિંતામણીમાંથી અમને પ્રાપ્ત થાય માયાદિક ભૌતિક સુખ, બાકી બધું તમારી મૂર્તિનું સુખ પ્રાપ્ત થાય એમ કરજો. જો વધારે પડતું તમારી મૂર્તિરૂપી ચિંતામણીમાંથી આ લોક સંબંધી સુખ મળશે, સંપત્તિ વગેરેના ઢગલે ઢગલા મળશે, તો એ બધું મળ્યું છે તમારી મૂર્તિમાંથી જ, ધ્યાન ભજન કીર્તન સાધુ સંતની સેવામાંથી જ. પણ આ બધા ઢગલા મોટા થઈ જાય ને તો એમાં તમારી મૂર્તિરૂપી ચિંતામણી ક્યાંક ખોવાઈ જાહે. હે, સત્સંગરૂપી આ રત્ન ક્યાંક આ ઢગલામાં માળું ક્યાંક ખોવાઈ જાહે તો પછી ભગવાનને સાધુ સંતોનો રાજીપોન સત્સંગ ભજન નહીં જાહે, અને છેવટે પેલા ઢગલાય ખૂટી જાહે, ઠનઠન ગોપાલ થઈ જાઉં અંત્ય. તો માટે ભગવાનને આ સત્સંગ ભક્તિ વગેરે જે છે એને ક્યારેય ગૌણ થવા દેવા નહીં. ગમે એટલી સુખ સમૃદ્ધિ ભગવાન આપે પણ એમાં હલવાઈ રહેવું નહીં. શિબિરોમાં જવું, કથામાં જવું, વર્ષે 5-15 દી મહિનો તો ભગવાનને સંતો ભેળા રહેવા માટે ચોખ્ખો કાઢી જ નાખવો, સમજાણું, જાજુ ન નીકળાય કાંઈ નહીં. ભગવાને 12 મહિનાનું વર આપ્યું છે, સમજાણું, એમ માનવું 11 મહિનાનું જ આપ્યું હતું, એમ કરીને કાઢી નાખવો. પેલી કોની વાત છે, ખેતરે કામ કરવા ગયા ને કુવાડો છટક્યો ને પગમાં જોડો કપાઈ ગયો, પરવતભાઈની. તરત પરવતભાઈ ઘેરે આવીને કે મહારાજની ચિઠ્ઠી આવી છે ને મને ગઢડે તેડાવે છે. ઓલા કે કોણ ચિઠ્ઠી લઈને આવ્યું? તો કુવાડો, જો હાથામાં છટક્યો ને પગમાં વાગ્યો, જોડા પહેરાતા જોડો કપાઈ ગયો ને પગ રહી ગયો, અને જો પગમાં વાગ્યો હોત તો મહિનાનો ખાટલો થાત, કંઈ કામ તો થાત નહીં. માટે ભગવાને કીધું કે મહિનો આ સાન સમાગમ કરવા આવી જાઓ. તે પર્વતભાઈ બધું પડ્યું મેલે, ગમે એટલું કામ હતું તો રઝળતું મેલીને વ્યાય ગયા ને મહિનો સત્સંગ કર્યો. બોલો, જીવ તો ઘૂંસની જેમ ઘરમાં જ નીકળતા નથી, સમજાણો. ભગવાનનું ભજન કરવું, સત્સંગ કરવો, નિર્માની થઈને સત્સંગના સમૂહમાં દળાવવું, શેકાવવું, બફાવવું, તો કારણસેનું પોપડું નીકળે નાખવું. પણ આ જીવ એમ નથી કરી શકતો. કેટલીક વાતે ભગવાનની આપેલી માયામાં જીવ ફસાઈ રહે છે. આ બધું આપ્યું ભગવાને, પણ ભગવાને આપેલું આ બધું સાચવવામાં, હમનમું મૂકવામાં, એને લેવામાં, દેવામાં, એને વધારવામાં, એને જોઈને હો ભાવ કરવામાં, એને ભોગવવામાં જ પડ્યો રહે છે. પછી ભગવાન જ પડ્યા મેલે. બોલો, શ્રી કૃષ્ણ ભગવાનને શરણે જઈને ભજન નહીં કરો તો પાછા લક્ષ 84માં જાહો. શરણે જઈને જે ભજન કરતો નથી તે બહુ હેરાન થાય છે, અને જો ભજન કરતો રહે તો તે જન્મમાં ઈચ્છેલી મુક્તિને પ્રાપ્ત કરે છે, તો એને ઘરે ખર અક્ષરધામ મળી જાય, ભગવાનની મૂર્તિ મળી જાય. જે મનુષ્ય આવા માનવ દેહને પામીને પણ દુષ્ટ પુરુષોની સોબત રાખે છે કે જેનાથી તેને સ્ત્રી પુત્ર અને ધન આદિમાં આસક્તિ થાય છે, દુષ્ટ પુરુષની સોબત રાખે ને તો શું થાય? ધનમાં, સ્ત્રીમાં, પુત્રમાં, ઘરમાં, ધંધા પાણીમાં ખૂબ આસક્તિ થઈ જાય. ઓલા દુષ્ટ પુરુષો અસત પુરુષો છે ને એનો જ મહિમા ગાતા હોય, ખાવાનો, સ્ત્રીનો, ધનનો, ધંધાનો, દેશ વિદેશનો ખૂબ મહિમા ગાતા હોય, અને આ એનો સમાગમ કરે ને શ્રોતા થઈને પાછો એને સાંભળે અને ખુશ બહુ થાય, થોડોક પોતે ભેલો ભેલો ગાય, સમજ્યા, ડાગ્યો ભય તાર ગલુડ્યું ભય એમ, એવી મંડળી જામી હોય ને. પછી એમનામ કરતા કરતા કુસંગને લઈને સ્ત્રી ધન પુત્ર ઘર આદિમાં એવો બંધાઈને કે એની વાત જવાય દો. પછી કેટલાય વર્ષ સત્સંગ કરે ત્યારે માંડ હારો થાય થાય. કુસંગને લીધે તે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિથી દૂર રહે છે અને તુચ્છ બુદ્ધિવાળો થઈ જાય છે, નબળા વિચારવાળો થઈ જાય છે. તો એ મનુષ્યને ફરીથી પણ અપાર દુઃખને ભોગવવું પડે છે. આવો થઈ જાય પછી એનું ચાલુ રહે, અને કુમાર્ગે ચાલવાથી તેના દુઃખનો પાર આવતો જ નથી, માટે સુમાર્ગે ચાલવું. વળી તે પાપી લોકો આ મૃત્યુલોકમાં પાપ કરીને, કાળે કરીને શરીર છોડીને જમદૂતના હાથમાં જાય છે. અપાર દુઃખોથી ભરેલી એવી તે યમ યાતનાને તે પાપી લોકો ફરી ફરીને આમ પામતા જ રહે છે, જેના દુઃખોનો પાર જ આવતો નથી. માટે જીવનો મોક્ષ કરાય, મોક્ષનો ખપ ઊભો કરાયો, ભગવાનને પામી જવાનો બરાબર ખપ ઊભો કરાય જીવમાં. માની ન લેવાય કે પામી ગયા છીએ, મારે જમપુરી નથી, બાપા હજી ભગવાન અનુભવાના ન હોય ત્યાં સુધી આ બધું હાસું છે. ક્યાંક છટક્યા ને જો આડાવાળા કર્મ થઈ ગયા ને બુદ્ધિ બગડી તો વળી જમપુરી ને લક્ષ 84 ને જન્મ મરણ બધું છે જ, એ તો મળી ગયા ને ભગવાનને પામી ગયા પછી વાંધો નથી, સમજાણો. જે કાંઠો શેટો હોય ને ધૂમકો મારી દે ને તો બુડી મરી, માટે બહુ હરખ ફજુડા થઈને હવે આપણે કાંઈ નથી એમ કરીને પાછા જો ભગવાનને, ભગવાનના સંતોને ગણીએ નહીં, ભગવાનની આજ્ઞાને ગણીએ નહીં તો જમપુરી પાછી જીવતી થઈ જાય. માટે સાવધાન રહેવું. અપાર દુઃખોથી ભરેલી એવી તે યમયાતના પાપી લોકો વારંવાર પામતા રહે છે. કે તેના દુઃખોનો એને પાર જ આવતો નથી. ઉપર જે ચાર ખાણ કહી ને હમણાં, તેમાં પાપી જીવો 84 લાખ જાય તેના શરીરોને વારંવાર ધારણ કરે છે અને એટલું બધું દુઃખ સહન કરે છે, એટલું બધું દુઃખ સહન કરે છે કે તેનો મોઢે કહે પાર આવતો નથી, બોલી શકાય એવું નથી. આમ બધું જંપુરીનું વર્ણન કર્યું, એના પાપના ફળ ભોગવવાની બધી બાબતો ચોખ્ખી કરી. પછી પ્રભુ એમ બોલ્યા કે હે માતા, આવી રીતના જે હરિવિમુખ જીવો છે તે અત્યંત દુઃખોને સહન કરે છે, તો પણ ફરીવાર જ્યારે તેને મનુષ્યદેહ મળે છે ત્યારે તે દુઃખને માર્ગે ચાલે છે, આ બધું દુઃખ ભૂલી જાય છે, પાછા હતા એ નહીં. ભગવાન કહે છે પાછા માળા દુઃખને માર્ગે ચાલે છે. જે તેને ગુરુ મળે છે ને તે પણ પોતાના જેવા જ હોય છે, લ્યો પથ્થરના નાવ જેવા, એ તરે નહીં અને તારે નહીં. ને માતા પિતાને બીજા મનુષ્ય પણ જે જે મળે છે એના હગાવાલાઓ, છોકરા છોકરી બૈરું ધણી, તે બધા એના જેવા જ હોય છે. રોજ ઉઠીને સ્ત્રી ધનને લોક વ્યવહારને મહિમા હગાવાલાનો ગાયા કરે એવા, પોતે જેવું માનતો હોય તેવું જ તે લોકો પણ માનતા હોય છે. એના કુસંગી ગુરુ, એના બધા કુસંગી સંબંધીઓ, માતા પિતા શ્રી પુત્ર, એ આના જેવા જ હોય, આ માનતો હોય ને એવું જ એ માનતા હોય. તેથી સૌમાં મોક્ષ બાબતની બુદ્ધિ તો નાશ પામી ગઈ હોય છે અને તેથી તે સૌને સંસારનો પાશ લાગ્યો રહે છે, સંસારનું બંધન એને હોય છે, લાગ્યું રહે છે. કોઈ એવા સદગુરુ જો મળી જાય, આમ કરતા કોઈ એવા જો એને સંત મળી જાય કે જેના હૃદયમાં ભગવાન અખંડ રહ્યા હોય, એવા સંત મળી જાય ત્યારે બીજો કોઈ સંસારનો પાશ લાગતો નથી અને જે પાશ હોય છે તેનો પણ નાશ થઈ જાય છે. કહો, કોઈ સંત મળી જાય મેળ ખાઈ જાય, સંત તારે હેત થઈ જાય અને કોઈ વાતે એ સંતનો અભાવ અવગુણ ન લે, અવળો વિચાર જ ન કરે, વઢે ટોકે અપમાન કરે પણ હવળું જ વિચારે, તો એને આ બધા બંધનો છૂટે છે. લ્યો, અને નવું બંધન કોઈ એને લાગુ પડતું નથી. આવી સરસ વાતો બાલ ઘનશ્યામ માતાને કરે છે, અતિ મંગળકારી વાતો છે આ. આ સંસારમાં ભટકતા ભટકતા આપણને જો સત્સંગ મળે તો મન મૂકીને માણી લેવો. હે, કોઈ કહેનારું નથી બાપા, કોઈ વઢનારું નથી, કોઈ ટોકનારું નથી, અને જો કો કહેનારા વઢનારા ટોકનારા મળે તો મોટા ભાગ માનીને નિર્માની ગરીબ થઈને એનો લાભ લેવો, સમજાણું. પણ ઠોંસ કરીને કે યુક્તિ કરીને કે પ્રયુક્તિ કરીને પેલો વઢતો કહેતો ટોકતો હાવ બંધ જ થઈ જાય ને, એવો ધંધો કોઈ દી ન કરવો, એમાં કાંઈ પોતાને ફાયદો નથી. આપણને કોઈક વઢે ટોકે રોકે એને સહન કરવામાં જ ફાયદો છે, ઓલ્યાને બંધ કરવામાં જરાય ફાયદો નથી. કરવા હોય તો બંધ કરી શકીએ છીએ, પણ પછી કોણ કહેશે, કોણ ભૂલો ઓળખાવશે, કોણ સ્વભાવ છોડાવશે, કોણ વારે વારે આપણને સજાગ કરીને પાછા વાળશે. અદ્ભુત વાત આવી, જો સદગુરુ મળે તો સંસારનો પાસ હોઈએ જાય છે, નવો પાસ બંધન થતું નથી. અરે, જેના હૃદયમાં ભગવાન નિવાસ કરીને રહ્યા હોય છે તેને આખા વિશ્વના બધા જ ભોગ દુઃખરૂપ જણાય છે. હવે કોઈ કહે છે કે મારા હૃદયમાં ભગવાન અખંડ વિરાજમાન છે, હું એવો સંત છું, એવો ભગત છું, તો આ ફળ હોય એની પાસે, આ ફળ છે. કયું ફળ? આખા વિશ્વના બધા જ ભોગ દુઃખરૂપ જણાય, જેનામાં ભગવાને વાસ કર્યો હોય છે ને એને આખા જગતના બધા જ ભોગ સુખ દુઃખરૂપ જણાય, બોલો જણાય છે તો ભગવાનનો વાસ ખરો, ન જણાતા તો માની ન લેવો કોકણા કહેવાયથી. બીજા વખાણ કરે આપણા કે તમારામાં દખન ભગવાન છે ને, તમે બ્રહ્મરૂપ છો ને, ભગવાન રૂપ છો ને, પલાણું દીકડું જે કહેવો એ કીધ્યા કરે. પણ આ એ લોકો કહેશે એ માપ નથી આપણામાં ભગવાન છે કે નથી એનું, અહીં લખ્યું એ માપ છે. આખા બ્રહ્માંડના સુખો ભોગો દુઃખ જ જણાય, એક મૂર્તિ જ સુખ જણાય, તો આપણામાં ભગવાનનો વાસ ગણાય. જેટલી ઘણી આવું રહે એટલી ઘણી ગણાય, પણ ગણાય. અને જેટલી સુખદ કહેવાતી વસ્તુ હોય તે પણ તેને ખરાબ જ દેખાય તો ભગવાનનો વાસ અહીંયામાં અખંડ છે એમ મનાય. બાકી માની લેવું નહીં, બહુ ધ્યાન રાખવું, સમજાણો. આમાં માણાને દિવ્ય દ્રષ્ટિ હોય ને બધું દિવ્ય જોવાની ટેવ હોય તો એ તો આવું બધું દિવ્ય માને ને બોલે વખાણે કહે, પણ આપણે તો આપણું નેગેટિવ જોવું જોઈએ. સામા માણસને આપણું નેગેટિવ જોવાનું ન હોય, પરંતુ આપણે તો આપણું નેગેટિવ જોવું જ જોઈએ ને, બીજાનું ન જોવાય. આપણે હવે હવનું જોવાય, નેગેટિવ ને પોઝિટિવ બેવ જોવું જોઈએ, જોવું જ જોઈએ, પણ નેગેટિવ પોતાનું, પોઝિટિવ બીજાનું જોવું જોઈએ. આમાં જો ફેરફાર થઈ જાય, પોતાનું પોઝિટિવ જોયા કરે ને આમાંનું નેગેટિવ જોયા કરે તો એવી ઉપાધિ થાય કે ન પૂછો વાત. માટે એ માર્ગે કોઈ દી જવું નહીં. એ બુદ્ધિ હારી નહીં, ઘણી બધી હોય, ઘણી બધી ઝીણી હોય, પણ એ બુદ્ધિ હારી નહીં. એ બુદ્ધિ સુખ આપે નહીં, કલ્યાણી કરે નહીં. થોડીક જ હોય, પણ જો પોતાનું નેગેટિવ જોવે અને હામાનું પોઝિટિવ જોવે તો એ બુદ્ધિ કલ્યાણકારી થાય. થોડીક હોય તોય થાય, અને બહુ જાજી હોય, બહુ ઝીણી હોય, પણ પોતાનું પોઝિટિવ જોવે અને હામાનું નેગેટિવ જોવે તો દશા ભૂંડી થાય આજની કાલ. બોલો. અને જેનામાં ભગવાનનો વાસ છે એવા સદગુરુ લોકોને ઠગવાની વાતો કરતા નથી. ઓ હા, એને તો આખા વિશ્વના બધા જ ભોગ દુઃખરૂપ જણાય છે, અને જેટલી સુખદ વસ્તુ કહેવાતી હોય તે બધી એને ખરાબ જ દેખાય છે. એ શું કામ કોઈને ઠગવાની વાત કરે? ઉપર જુદા અને અંદર જુદા આવા લોકો તો દુનિયામાં ઘણા જ દેખાય છે, ડબલ રોલવાળા. અને આવા દંભીને ભગવાનના ચોર સમજવા, સમજાય? ડબલ જીવે એ ભગવાનના ચોર છે. એક ઠગને બીજા ઠગનો અભાવ આવતો નથી પાછો, ચોરને ચોરનો અભાવ ન આવે. ઠગને ભગવાન બનાવી દઈને પૂજાવાય છે. ઠગના સંસર્ગથી ઠગાઈ દ્વારા લોકો પોતાનું પેટ ભરતા હોય છે. આ બધા ઠગારા હોય ને ત્યાં તો કાંઈક તૂત હાલતા હોય છે અને પેટ ભરવામાં આવતા હોય છે ગાભીજીના. સાચે ગુરુ ઠગ ગુરુ કુ બાત મેં દેત દેખાત, મુમુક્ષુ માનત બાત હી ઠગન માનત રહાત. સાચા સદગુરુ હોય તે વાત વાતમાં જ ઠગ ગુરુને બતાવી દેતા હોય છે કે આ ઠગ છે. મુમુક્ષુ હોય તે સદગુરુની વાતને માને છે, પણ ઠગ લોકો તે વાતને માનતા નથી, ઠગ નો માને. આ જગતમાં જેટલા લોકોને ઠગવામાં આવે છે, પરલોકમાં તેના કરતા અપાર ઠગોને આથે તે ઠગાઈ જાય છે. આ લોકમાં જે માણસો જેટલા લોકોને ઠગે છે ને એ પોતે ઠગાઈ જાય છે. ઠગનારો ઠગાય છે, છેતરનારો છેતરાય છે, સમજાણો. આઈ નહીં તો પરલોકમાં, પણ અંતે એને તો હેરાનગતિ છે. કર્મ ફળ પ્રદાતા પરમેશ્વરને ત્યાં અંધેર નથી, બિલકુલ અંધારું નથી. એટલે આવી અદભુત વાત છે. જેટલા સત્પુરુષો છે તે ભૂત વર્તમાન અને ભવિષ્યકાળ બધાને જાણતા હોય છે. એટલે મોટા સંતનું પાછું આવું લખ્યું છે, કે એ તો ભૂતકાળ વર્તમાનકાળ ભવિષ્યકાળ બધું જ જાણતા હોય છે. સત્પુરુષ ક્યારેય ઠગને રસ્તે ચાલતા નથી. જે ઠગ છે તે તો સત્પુરુષને પણ ઠગ કહે છે. આ વળી ઠગની નવીન વ્યાખ્યા આવી. જે ઠગ છે એ સત્પુરુષને ઠગ કહે છે. હો ગઠિયો આ નહીં ગઠિયો કે આ લોકમાં ઠગ ચાહે તેમ ચાલે, પણ આગળ એની વાત છે. હો આ લોકમાં ગઠિયા ઠીક પડે એટલે ગાંડા કાઢે વલ કાઢે, પણ આગળ એની વાત છે. ન્યા કાંઈ યમપુરીમાં એના મહાકાકા બાપા કોઈ હગા નથી. જમપુરી લખ ચોરાશી અને અપાર જન્મ મરણનું દુઃખ તે બધું ઠગ લોકોને દંડ દેવા માટેનું છે. આ બધું એને ટીપા હારું છે, માટે ઠગ થવું નહીં, ડબલ રોલમાં કાંઈ કરવું નહીં, સિંગલ જેવા અંદર એવા બહાર રહીને પ્રભુ ભજવા, સહેજે હારા દેખાવા હારું કાંઈ રમત કરવી નહીં, જેવા હોય એવા હવને દેખાય એમ રહેવું. આપણામાં જે કાંઈ સદગુણ હોય એ બધાય ન જાણે તો બહુ સારું, અને જાણે તો હોય કરતાં 1-2% ઓછો જાણે ને ગુણ એ સારું. આપણે 90% નિર્માની હોય ને લોકો 80% નિર્માની જાણે થારું. આપણા 90% ભક્તિ હોય ને લોકો 50-60% જાણે થારું, પણ લોકો 100% જાણે આપણા ભક્તિ હોય. હો સારું સપનું આવ્યું હોય ને ભગવાને સંતોએ હેતથી બોલાવ્યું હોય ને જરાક માન આપ્યું હોય તો આખી જગતને આપણે જણાવી દેવી, વટાવી જ નાખી ચેક તરત જ. હોય વાત દાબીને ખાનગી રાખવાની નહીં, બોલો. સહેજે ભગવાન તરફથી સારું મળ્યું હોય, સંત તરફથી મોટા પુરુષ તરફથી સહેજે સારું મળ્યું હોય તો એ હંગરીને દિલમાં રાખીને એને સગડ્યા કરીને એનું સુખ ભોગવે નહીં, એને વટાવી જ નાખે, વાપરી જ નાખે. ઉપસવા સારું થઈને, મોટો દેખાવા સારું થઈને, કોકના માથામાં પોતાનો મહિમા ગાલવા સારું થઈને, બોલ્યો જ હોય તમારે, બક્યો જ હોય, રહેવાય જ નહીં. માલગર ભૂંડી વાસના પડી છે ને હારા થઈ જવાની, કોકના માથામાં હારા થઈ જવાની, એ જાતિ નથી જીવને. એટલે બધું વાપરીને રોકડી જ કરી નાખે. બોલો, રવાજ્ય નહીં ને એમ નામ દાગીનો બહુ સુખ આવે છે હોય તો, પણ બુદ્ધિ નથી ને જીવને, એટલે માન સારું છે ને જીવ બિચારો કૂટાય છે. ચેતવું ચેતવું, જે લોકો ઠગ છે, દંભી છે, કપટી છે, ડબલ રોલમાં જીવવાવાળા છે, પાપ કરનારા છે, હરામી છે, આ બધા સારું જમપુરી છે કે છે. લખચોરાશી એના સારું જ છે, જન્મ મરણનું દુઃખ એના માટે જ છે. ભલે અત્યારે તે ઠગ લોકોને લગારે ત્રાસ ન હોય, ભલે અત્યારે એની બોલ બાલા હોય, ભલે એના સૂર્ય મધ્યાને તપતો હોય, પણ આગળ એને માટે આ બધું ઊભું છે. આવું બોલે છે મહારાજ. બોલો, નાના એવા નીલકંઠ વર્ણી માતાને આવી આવી વાતું કરે છે, કેમ જે સ્વયં પુરુષોત્તમ નારાયણ છે એને બધી ખબર છે કે કેવું કેવું છે અને કેવું કેવું હોય, કેવું કરે અને કેવું થાય છે, પ્રભુ બધું જાણે છે. માટે આપણે તો પરમાત્માના વચનમાં ખૂબ વિશ્વાસ રાખીને આપણા જીવનને સુખી બનાવવા, સારા જ કાર્ય કરવા, નબળા કરવા નહીં. ઠગ લોકોથી તો આખું બ્રહ્માંડ ભર્યું છે, એની કાંઈ તાણ નથી. જગતમાં પાણાની ધૂળની તાણ છે, હીરાની તાણ છે. બોલો, ઠગ લોકોથી તો આખું બ્રહ્માંડ ભર્યું છે. પૃથ્વી પર ખડની તાણ છે, જ્યાં જોવો ને તમારે ખડનો પાર નથી, પણ પૃથ્વી ઉપર એલચીના ઝાડ, સોપારીના ઝાડ, કેસરના ઝાડ, અંજીરના ઝાડ, બદામના ઝાડ, પિસ્તાના ઝાડ, ઝમરૂખડી, દાડમણી, ઘઉં બાજરો વગેરે વસ્તુની તાણ છે. ખડ તો બહુ છે, ધૂળ બહુ છે, પથરા બહુ છે. એમ ઠગ લોકો તો બહુ છે. સારા સત્સંગીની તાણ છે, સારા સંતની તાણ છે. બોલો, એમાં 6 અબજ ને 80 કરોડ માણસોમાં સારા કોક હોય અને એવા જો સારા સંતો ભક્તો થોડા ઘણા આપણને ભગવાને આપ્યા હોય તો અહો ભાગ્ય માનીને એના ગુણ લઈને આપણા અવગુણ ટાળીને ભગવાનને પામી જવું, લાંબી વાયડાઈ કરવી નહીં, એમાં સારું નહીં. ઝટ ભગવાન ભેળા થવાય. અરે ભાઈ, ઠગ લોકોથી તો આખું બ્રહ્માંડ ભર્યું છે. જે ભગવાનનું ભજન કરે છે તે સંસારને તરી જાય છે, બીજું કાંઈ નહીં. ઠગ તો જે છે એ રહેવાના, જમપુરીમ જવાના, લકચોરાસીમ રખડવાના, હેરાન થવાના, મેલો એની વાત મેલો. પણ જે પરમેશ્વરનું ભજન કરે છે એ સંસાર તરી જાય છે. જ્યારે તે ઠગ બુદ્ધિને છોડી દે છે, ઠગ લોકો પણ જ્યારે ઠગ બુદ્ધિને છોડી દે છે ત્યારે તે પણ મહાન ભાગ્યશાળી બની જાય છે. ભલે આજ આપણામાં કાંઈક ધમ કપટ કે ડોળ કે ઉપસવાની વૃત્તિ કે માન મોટાઈ કે કાંઈક નબળાઈઓ આપણામાં હશે, સમજાણું, સ્વ વખાણ કે મેં આ કર્યું છે એમ દેખાડવાનો ભાવ કે કામ ક્રોધ લોભ કે વાસના કે બધું જે હશે તે હશે, થોડું ઘણું એ બધી ઠગાઈ જ કહેવાય. પણ એ બધી ઠગ બુદ્ધિ જો છોડી દઈએ તો આપણે પણ પરમ ભાગ્યશાળી બની જઈએ. ખરેખર ભગવાન આપણા પર રાજી થઈ જાય, મન માયને સુખ આપે મહારાજ. અરે ભાઈ, આ લોકના આપે, વ્યવહારના, સંસારના, દેહના અને અંતે આત્માના આનંદરૂપ પોતાની મૂર્તિ પણ ભગવાન રાજી થઈને નિજ ભક્તને દાનમાં દે છે. પ્રભુ જેવો તો કોઈ ઉદાર જ નથી. અને એવું મોટું ભગવત સ્વરૂપ આપણને મળતું હોય તો ભગવાનના એક રૂમાળાની અણીના કોટામ કોટી ભાગની બરોબર પણ નહીં, એવું જે આ કોટી બ્રહ્માનું સુખ તે તુચ્છ જાણીને છોડવામાં આપણને હું નુકસાન. ઓ મહા આનંદ નજરમાં રાખીએ તો આ બધું હાવ તુચ્છ જણાય અને તરત તજી શકાય. પણ ભગવાનનો મહિમા સમજાણો ન હોય તો અલ્પ પદાર્થ છૂટ્યું છૂટે નહીં, લંગોટી ફાટલી હોય તોય એમાં બંધન થાય. અને પરમેશ્વરનો મહિમા સમજાણો હોય એને સ્વર્ગમાં સત્ય લોકમાં બંધન ન થાય, બધું તુચ્છ જ જણાય. કારણ કે મનમાં એને એમ જ હોય કે ભગવાનના એક રૂમાળાની કણકીના કરોડમાં ભાગની તુલ્ય આ વસ્તુ નથી. હે, ભગવાન તો ભગવાન છે. એવા ભગવાનનું ધ્યાન, સ્મરણ, ભજન, ભગવાનનું વચન છોડી અને હું આ માયાના ક્ષણિક નાશવંત કાળના ખોળિયા જેવા સુખ સમૃદ્ધિમાં હું જાઉં, ન જાઉં, ન જાઉં, મારે ત્યાં જોવું જ નથી, એની ઘરે જવું જ નથી, એના વિચાર કરવા જ નથી, એમ મનમાં બળ રહે અને ભગવાનને સંતો સામું જોઈ રહે, ભગવાનનો મહિમા સમજાય એનામાં આવું વર્તે. બોલો, માટે મહિમા રોજ ઉઠીને સમજવાનો પ્રયાસ કરવો. મહિમા સમજાય તો ઠગ બુદ્ધિ છૂટી જાય, મહાન ભાગ્યશાળી બની જવાય. એવા ભાગ્યશાળી તો કેટલાક પૂર્વે થઈ ગયા છે, હો કેટલાક થઈ ગયા છે. જેમ કે પ્રિયવત કેવા ભાગ્યશાળી, ભગવાનનો મહિમા સમજ્યા. ધ્રુવજી કેવા ભાગ્યશાળી, ભગવાનનો મહિમા સમજ્યા. પ્રહલાદજી કેવા ભાગ્યશાળી, ભગવાનનો મહિમા સમજ્યા વગેરે, હો ઘણા થઈ ગયા. વિભીષણ કેવા ભાગ્યશાળી, વાંદરાઓ કેવા ભાગ્યશાળી, રામ ભક્ત વાંદરાઓ. ગોપીઓ કેવી ભાગ્યશાળી, બોલો, ભગવાનનો મહિમા સમજી. ગોવાળો કેવા ભાગ્યશાળી, લ્યો, વસુદેવ ને નંદજી ભાગ્યશાળી કેવા. ભક્તિથી મતવાલા થયેલા આ બધાય ઉદ્ધવજી, પાંડવો, દ્રૌપદી, હો અને અન્ય કેટલાય નરનારીઓ મહાભાગ્યશાળી થઈ ગયા છે. એ આવા અનંત લોકોએ સત્સંગ કર્યો છે અને તેમને અપાર સુખ મળ્યું છે. મળ્યું છે બાપા, મળ્યું છે. આ બધા પુરાવા મોજૂદ છે. આપણે પણ સત્સંગ કરશું તો આપણને અપાર સુખ મળશે, 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 વિશ્વાસ રાખો. ખરાબ લોકોના સંગમાં આવતા અને ખરાબ છાપાન મેગેઝિનના નાસ્તિકપણાના લેખો બેખોને વાતો સાંભળીને જોજો નાસ્તિકનો થઈ જતા. જગતમાં બધે રખડીએ, દેશ વિદેશમાં ફરીએ, જાણ્યા જેટલું બધું જાણીએ, પણ એમાંથી એવું જાણીને પાછા, એવું વાંચીને પાછા ભગવાન અને સંતો ભક્તોની આસ્તિકતામાંથી, સત્સંગમાંથી પાછા પડીએ નહીં. ભગવાનનો સત્સંગનો સ્વાદ ગૌણ ન થાય, ફીકો ન થાય એ ધ્યાન રાખવું. નહીતર હેરાન થઈ જવાય ને, લખચોરાશી જંપોરી માથે ઊભી ને ઊભી રહે. હા, સત્સંગ કરવાથી પૂર્વે અપાર લોકો સુખી થયા છે, બહુ લોકો સુખી થયા છે, એને અપાર સુખ મળ્યું છે. અને પૂર્વે ઠગ લોકોએ કુસંગ કર્યો છે, એને કરાવ્યો છે, એને લઈને તેને અપાર દુઃખ મળ્યું છે. એ પણ વાતું ખરેખર પ્રમાણરૂપ છે, ચોક્કસ છે. એટલે એને અપાર દુઃખ મળ્યું છે. સજ્જનોને સંસારમાં દુઃખ દેખાય છે, જોજો, સંતોના સમાગમથી તેને વૈરાગ ઉપસે છે. હવે જે સજ્જનો છે, સારા માણસો છે, અર્થાત તો સાધુનો જે સમાગમ કરે છે એને સંસારમાં દુઃખ દેખાય છે. મૂળ અર્થ આ છે. સંસાર મે દુઃખ દેખત તાકુ,
સંસાર મે દુઃખ દેખત તાકુ,
સંત કે સમાગમ કરી કે વાકુ,
સંત કે સમાગમ,
સંત નો સમાગમ કરે છે એને સંસારમાં દુઃખ દેખાય છે. અને જ્યારે સંસારમાં દુઃખ દેખાય છે તબ વૈરાગ્ય ઉપજત તાય, જ્યારે સંસારમાં દુઃખ દેખાય છે ત્યારે વૈરાગ્ય ઉપજે છે. તબ વૈરાગ્ય ઉપજત તાય,
તબ વૈરાગ્ય ઉપજત તાય,
દિન દિન વૃદ્ધિ હોત રહાઈ,
દિન દિન વૃદ્ધિ હોત રહાઈ,
દિન દિન વૃદ્ધિ હોત રહાઈ. દિવસે દિવસે એ વૈરાગ પછી એને વધતો રહે છે. પછી દુષ્ટ એવા જે અસદગુરુ, દુષ્ટ એવા નકામા માણસો, હગાવાલાઓ તેના સંસર્ગથી અત્યંત ભય પામતો રહે છે સત્સંગ થયા પછી. અને પછી તેઓ શ્રી કૃષ્ણ ભગવાનનો દળ આશ્રય કરીને ભગવાન પામે છે. ભગવાનનો આશ્રય તો દુઃખ ક્ષય અને ભયથી આત્માને રહિત કરી દે. જન્મ મરણ જાય, દુઃખ જાય, બધા ભય જાય. આશરાનું ફળ જોવો ભાઈ, આશરાનું ફળ જોવો. દુઃખ જાય, ક્ષય જાય, ભય જાય, જોયું. અને નિરંતર અનુપમ અને પરમ આનંદ પ્રાપ્ત થાય છે. આશરો તો જબર છે ભગવાનનો આશરો, અનુપમ છે, પરમ આનંદરૂપ છે આશરો. હે માત વૈરાગ્ય રહિત તિનકો, પુરુષ જેતે રહાય ઇનકો, દુઃખ વર્જિત એસે સુખ ન હોવું, ભગવાન કી ભક્તિ ન હોત સો. હે માતા, જે મનુષ્ય વૈરાગ વિનાનો હોય તેને દુઃખ વિનાનું સુખ હોતું જ નથી. એ ભલે માને, એ ભલે સુખ માનીને ભલે એમાં પડ્યો, પણ એને દેખાતું નથી, એ સુખમાં જ દુઃખ છે. અને જે વૈરાગવાન પુરુષ છે એને એકલું સુખ છે, એને નિરું સુખ છે, એને દુઃખ જ નથી. અને ઓલ્યાને દુઃખ જ ન કરવું છે, અને એ જેને સુખ કહીને ભોગવે છે ને એમાંય દુઃખ જ છે, એને દેખાય કે ન દેખાય, કેમ જે એનું સુખ દુઃખ વિનાનું છે જ નહીં. અને એમાં ભગવાનની ભક્તિ પણ હોતી નથી, વૈરાગ વિનાના શું ભક્તિ હોય. અજ વૈરાગ પાવત જો જનકુ, શ્રી કૃષ્ણ કી ભક્તિ જહે, સ્નેહ જુત વૃદ્ધિ હોત હૈ, પરમ ગતિ પાવત તે. પરંતુ જે માણસને વૈરાગ થતો હોય તેમાં સ્નેહયુક્ત શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિની વૃદ્ધિ થાય છે. જેને વૈરાગ પ્રાપ્ત થાય એનામાં ભગવાનની ભક્તિ ખીલી ઉઠે છે ભાઈ, અને છેવટે તે પરમ ગતિને પામે છે, ભગવાન મળે છે, એને ઉદ્ધાર થઈ જાય છે એનો, વૈરાગવાળાનો. હે માતા, આ રીતે મેં વૈરાગ ઉપજાનું કારણ કહ્યું અને તેની સાથે વૈરાગનું સ્વરૂપ પણ કહ્યું અને વૈરાગ કેમ ઉપજે એ પણ કહ્યું, બધું કહ્યું. હવે આ સંસારના પાપથી છૂટવાની જેને ઈચ્છા થતી હોય તેને આવશ્યક વાત કહું છું. આટલી વૈરાગ વિશે વાત કરી, હવે સંસારમાંથી છૂટવું હોય એને માટે આવશ્યક વાત કહું છું, અને એ વાત છે ભક્તિની. બોલો, અનુપમ વાત ભક્તિની. મનવાંસિત જો સુખ દેવન વારી ભક્તિ જો, મનવાંસિત જો સુખ દેવન વારી ભક્તિ જો, મનવાંસિત જો સુખ દેવન વારી ભક્તિ જો, મનવાંસિત જો સુખ, મન મન સુખ આપે ભક્તિ જો, વારી ભક્તિ જો. અરે નહીં લેશ તું, લેશ દુઃખ નહીં લેશ, જામે નહીં લેશ દુઃખ, તાકે સ્વરૂપ દેખાઈ દેત,
જામે નહીં લેશ દુઃખ, તાકે સ્વરૂપ દેખાઈ રે.
અરે જામે નહીં લેશ દુઃખ, તાકે સ્વરૂપ દેખાઈ દે,
વાંસિત જો સુખ દેવન વારી ભક્તિ જો,
વાંસિત જો સુખ દેવન વારી ભક્તિ જો,
અર દેવન વારી ભક્તિ જો,
દેવન વારી ભક્તિ જો.
ભક્તિ તો ભક્તિ છે, મન વાંછિત સુખ દેવા વાળી છે. વૈરાગ તો બધા દુઃખ ટાળી દે છે અને ભક્તિ તો બધા સુખ દઈ દે છે. વૈરાગનું ફળ દુઃખ ટાળે અને ભક્તિનું ફળ ભગવાનનો મહાનંદ પમાડે, જેમાં દુઃખનો લેશ પણ નથી. હવે એ ભક્તિનું સ્વરૂપ હે માતા હું તમને કહું છું. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતે શ્રી હરિચરિતામૃત સાગરના પ્રથમ પુરમાં વૈરાગના સ્વરૂપનું અને લક્ષણનું નિરૂપણ કર્યું, એ નામે 64મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.